श्री संतराम महाराज की जय। विष्णु सहस्रनाम स्तोत्र श्लोक छ। अप्रमेय थी शुरू थाय छे 46મું नाम अने 54 सुधी नाम छे स्थविर ध्रुवः। 54 नाम એટલે 46 થી 54 8 નામ આ છઠ્ઠા શ્લોકમાં આવેલા છે। અપ્રમેયો ઋષિકેશ પદ્મનાભ અમર પ્રભુ વિશ્વકર્મા મનુ સ્વષ્ટા સ્થવિષ્ઠ સ્થવિરો ધ્રુવ। આ 8 નામ થયા। અપ્રમેય એટલે આપણે ભૂમિતિમાં પ્રમેય ભણતા હતા, અને પ્રમેય એટલે કે માપ। ભૂમિતિ શબ્દનો અર્થ છે ભૂમિનું માપ, અને એમાં પ્રમેય એટલે એને માપણી। તો જગતની બધી વસ્તુઓને માપવી હોય એન્જિનિયરિંગમાં તો એને ભૂમિતિ કહેવામાં આવે છે, અને ભૂમિતિને અંગ્રેજીમાં જ્યોમેટ્રી કે છે। તો એ જ્યોમેટ્રી થી પર છે પ્રભુ। અપ્રમેય ન માપી શકાય, એ કઈ ગોળ નથી, એ ત્રિકોણ નથી, એ ચોરસ નથી, એ લંબગોળ નથી, એ સીધી લીટી પણ નથી, એ નાની લીટી પણ નથી, મોટી લીટી પણ નથી। એટલે પ્રમેય એટલે માપવું, અને અપ્રમેય એટલે ન માપી શકાય, કોઈ પ્રમાણથી પણ ન સમજી શકાય, ન જાણી શકાય, એ પરમાત્માનું સ્વરૂપ અને એની શક્તિ છે। અહીંયા અપ્રમેય એટલે કોઈ પણ જાતના તર્ક વિતર્ક એની વ્યાખ્યાઓ ગમે એટલી ડેફિનેશન આપીએ કે એના વિભાગ કરીએ તો પણ પરમાત્માનું સ્વરૂપ એની અંદર સમાઈ શકતા નથી। એટલે એ વર્ગ વિભાગની અંદર પણ પરમાત્માનું સ્વરૂપ આવી શકતું નથી, એનાથી પર રહે છે। જે સર્વનો પ્રમાતા છે અને તેને કયા પ્રમાણથી જાણી શકાય, કઈ સાબિતી ભૂમિતિની માફક, તો એને નથી જાણી શકાતો, એ નથી માપી શકાતો। કારણ કે સર્વનો પ્રમાતા છે, બધાને માપનારો અને બધાનું સર્જન કરનારો એ છે, એને માપનાર વરી કોણ? જેમ કોઈ મોટી ફેક્ટરી, જબરદસ્ત મોટી ફેક્ટરી હોય, એની અંદર ઘણા માણસો કામ કરતા હોય, છેક ચોથા વર્ગના થી માંડીને ઉપર છેક એન્જિનિયરો અને મોટા મોટા ઓફિસરો, પણ એ બધાની ઉપર જે એનો માલિક હોય એને કેવી રીતે માપશો? ચોથા વર્ગના કાર્ય જે કર્મચારીઓ છે એને માપી શકાય, એન્જિનિયરોને માપી શકાય, એના ડાયરેક્ટરોને માપી શકાય, પણ જે ફેક્ટરીનો માલિક છે એ બધાની ઉપર છે અને સર્વશક્તિમાન છે। બસ એવી જ રીતે પરમાત્મા પણ સૌથી ઉપર આ જગત સમગ્ર સૃષ્ટિ વિશ્વનો એ કરતા ધરતા હરતાને માલિક છે। એટલે કયા પ્રમાણથી એને જાણી શકાય? એન્જિનિયર થી, ડાયરેક્ટર થી, કારીગર થી? તો આ પ્રમાણે એની કોઈ સાબિતી મળી શકતી જ નથી। કેનો ઉપનિષદમાં કહ્યું છે કે જે કાનના પણ કાનની શક્તિ સ્વરૂપ છે, શ્રોત્રસ્ય શ્રોત્રમ અને પ્રાણસ્ય પ્રાણમ, એ પ્રાણનો પણ પ્રાણ છે અને કાનની સાંભળવાની શક્તિ એ છે, અને એ પ્રમાણે વાણીની પણ એ વાણીથી રૂપ છે। ચક્ષુષ્ય ચક્ષુ, ચાક્ષુષ્ય ચક્ષુ, એ આંખની પણ આંખ છે, તેને કયા સાધનોથી જાણી શકાય? આંખની અંદર જે શક્તિ છે પોતે જ છે। સર્વ વસ્તુઓ જેના આશ્રયથી ઉત્પન્ન થાય છે, જેના આશ્રયથી કામ કરે છે, એના આશ્રયે સર્વભાવે જવાથી જ તેનું જ્ઞાન થાય છે। જેમ ફેક્ટરીનો માલિક હોય સર્વોપરી, એની પાસે પહોંચી જઈએ અને એની પાસે ઉભા રહીએ તો ફેક્ટરીમાં કામ કરતા બધા માણસો એની સામે જોઈ રહેશે કે આ માણસ કોણ છે. એમ પ્રભુની નજીકમાં ગયેલાને પ્રભુ સ્વયં પોતાનો પરિચય સર્વની પાસેથી અપાવે છે. એટલે સર્વભાવે જેની પાસે જવાથી એનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. ઇન્દ્રિયો જ્યારે મનમાં, મન ઇન્દ્રિયો લઈને જાય છે ને, એટલે ઇન્દ્રિયો મનમાં અને મન પ્રાણમાં, અને પ્રાણ જ્યારે આ સર્વના પ્રેરક તત્વમાં લય પામે આત્મામાં, ઇન્દ્રિયો મનમાં લય પામે, મન પ્રાણની અંદર અને પ્રાણ આત્માની અંદર, તો એ સર્વનો પ્રેરક એ તત્વમાં જ્યારે વિલીન થાય છે ત્યારે જ એને સાક્ષાત્કારનો અનુભવ થાય છે. એ સિવાય બાહ્ય કોઈ પ્રમાણ નથી કે ઈશ્વરને એ જાણી સમજી શકે, ઓળખી શકે કે એને માપી શકે. તો આમ અપ્રમેય એટલે સર્વ જે કંઈ છે એનું મૂળ સ્વરૂપ, એનો સંચાલક એ સ્વયં છે, કે બધાનું સંચાલન એ કરે છે. અને સંચાલનમાં આવી આવી શક્તિઓ પડેલી છે, પણ એ સંચાલકને કેવી રીતે માપવું? બીજા શબ્દોમાં કહીએ કે જગત સુંદર દેખાય છે, આ ફળ સુંદર છે, પણ ફળનો રચયિતા કેવો હશે? સૃષ્ટિ પણ સુંદર લાગે છે, આ જગત આખો સંસાર ખૂબ સરસ લાગે, તો સંસારને બનાવનારો કેવો હશે? બસ આ છે અપ્રમેય. સંસારને આપણે ઓળખી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, માણી શકીએ છીએ, એને માપી શકીએ છીએ આનંદથી, ઉત્સાહથી, કે આટલો ઉત્સાહ આવ્યો, આટલું દુઃખ આવ્યું, આટલો આનંદ થયો, એમ આપણે એને માપી શકીએ છીએ, સમજી શકીએ. પણ એ પરમાત્માને કે આત્માને સમજવો, માપવો અત્યંત કઠણ છે. અને એ ઇન્દ્રિયોના વિષયની બહારની વસ્તુ છે. ન તત્ર સૂર્યો ભાતિ, ન ચંદ્ર, ન તારકા, ઉપનિષદ છે કે ત્યાં એ સૂર્યથી પણ દેખાતો નથી, ચંદ્રથી પણ દેખાતો નથી, તારાથી કે નક્ષત્રથી કે અગ્નિથી પણ એ પરમાત્મા જોઈ શકાતો નથી. અને બધા એને પ્રકાશ આપનારો એ પોતે છે, અપ્રમેય. તો આમ અપ્રમેય એટલે સર્વનું સંચાલન કરનાર, સર્વને પ્રકાશ અને શક્તિ આપનાર, છતાં પોતે અદ્રશ્ય, અવ્યક્ત, અપ્રમેય. આ છે અપ્રમેય. એ પ્રમાણે આગળનું નામ જોઈએ, ઋષિકેશ. ઇન્દ્રિયોનો સ્વામી, ઇન્દ્રિયોનો માલિક. આ શરીર છે આપણું, શરીરની સાથે ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોની સાથે મન છે, મનની સાથે પ્રાણ છે, અને પ્રાણની સાથે આત્મા છે, અને આત્મા એ પરમાત્માનો અંશ છે. તો ઋષિકેશનો અર્થ થાય છે ઇન્દ્રિયોનો માલિક. શરીરનો માલિક આત્મા છે, ઇન્દ્રિયોનો માલિક શરીર છે, અને મન અને પ્રાણ આમ એક ક્રમ છે. તો એ રીતે ઇન્દ્રિયોની ઉપર જેનું આધિપત્ય છે, જો શરીરની અંદર આત્મા ન હોય તો ઇન્દ્રિયો શું કરવાની હતી? પણ ઇન્દ્રિયોને જીતનાર ઋષિકેશ. સામાન્ય રીતે ઇન્દ્રિયો વિષયોને વશ બનીને એને આધીન થતી હોય છે. આંખ જોવા માટે લાલાયિત હોય, જીભ ખાવા માટે, કાન સાંભળવા માટે, આમ બધી પાંચે ઇન્દ્રિયો પોતપોતાના વિષયો તરફ દોડ્યા કરતી હોય છે. પણ એ જ્યારે પરમાત્મા તરફ અભિમુખ થાય, એની એની ગતિ થાય, એ માર્ગે ચડે, ત્યારે જ એના ઉપર પરમાત્માનું સ્વામિત્વ સ્થપાય છે આત્માનું. પણ જ્યાં સુધી ઇન્દ્રિયો પોતાના ભોગોની પાછળ દોડતી હોય, ત્યાં સુધી એનું સ્વામિત્વ પોતે પણ પ્રાપ્ત નથી કરી શકતું. એ ઇન્દ્રિયોની તરફ લલચાઈ અને એમાં ફસાતું હોય છે. જે કોઈ તર્કથી કે બુદ્ધિથી પ્રમાણી શકાતો નથી પરમાત્મા, તે ઇન્દ્રિયો અને મનના શુદ્ધિકરણ. ઇન્દ્રિયો શુદ્ધ થાય ક્યારે? મન શુદ્ધ થાય તો. અને મન ક્યારે શુદ્ધ થાય? કે એના વિચારો ઉર્ધ્વગામી, ઊંચા પ્રકારના બને, હલકા નહીં. સારા વિચારો બને ત્યારે મનમાં શુદ્ધિકરણ થાય અને એનાથી ઉર્ધ્વીકરણ પ્રાપ્ત થાય, ત્યારે જ ઇન્દ્રિયો પણ મન સહિત અંતર્મુખી બનતી જાય છે સારા ઊંચા વિચારોથી. સૃષ્ટિમાં એક સાહેબ છે, તેની દોરી ખેંચો ઊંચી. જે સાધુતાથી જીવવા માંગતો હોય તે સમજી લેજો, આ આત્મ પ્રાપ્તિની, એ યોગ કલાની, એ આત્માની, ભગવાનની પ્રાપ્તિ કરવાની આ ચાવી બતાવી તમને. એ રીતે અંતર્મુખ થતી જાય છે, એના ઉપર બાહ્ય વિષયોનું આધિપત્ય પછી રહેતું નથી. એ અંતર્યામીની સીધી પ્રેરણા નીચે એની દ્રષ્ટિમાં પહોંચી જતો હોય છે. આ સ્થિતિ તે ક્ષિતિ તત્વ એટલે શુદ્ધ તત્વ છે. પંચશુદ્ધિ પણ એને જ કહેવામાં આવે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચેય આપણા ઇન્દ્રિયોના કર્મ અને કર્મની પાછળ એના વિષય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચેય તન્માત્રાઓને પણ દિવ્ય બનાવે છે મનુષ્યની, મનની ઉર્ધ્વગતિ. મનુષ્યના ભૌતિક શરીરમાં જ આ પરમ ચૈતન્યનો આવિર્ભાવ આ રીતે થતો હોય છે. અને આ ચૈતન્યનો અનુભવ થતા જ સાધકના નેત્રોમાં ભગવત સ્વરૂપના દર્શન થાય છે અને ભગવાન એ ભક્ત એની આંખો, ભક્તની આંખો પણ ભગવાનના દર્શન કરતી હોય છે. શ્રોત્ર, કાન ભગવાનના ગુણોનું, કથાનું શ્રવણ કરે છે. ત્વચા, ચામડી, સ્પર્શ ભગવદ અનુભૂતિનો સ્પર્શ અનુભવતો હોય છે. જીહવા, જીભ મધુર રસનું આસ્વાદન કરે છે. અને ઘ્રાણેન્દ્રિય એટલે નાક દ્વારા પણ પદ્મગંધનો એટલે પરમાત્માની સુવાસનો અનુભવ કરે. ગૌરાંગ મહાપ્રભુના જીવનમાં આ પ્રકારની અનુભૂતિ ઘણીવાર જોવા મળતી.